આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્થિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત.
તારો છું ઓ ખ્રિસ્તમાનો તારી વાત, કાકે તે કીધી છે પ્રી, તો પણ હું ખરા વિશ્વાસ ને તુજ પાસે રહેશની, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મોજ માટ મોજ સહ્યું, રાખ મને તુજ કોખની પાસે હે પ્રભુ, જાતે મૂલવાન રાખવાયું, મુજને અર્પિત કર તારી સેવા કાજ, તારી મહાકૃપાએ ખરા વિશ્વાસે જોઉં તને આજ, તારી મરજી મુજ થાય, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મુજ માઠ મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું, ઘડી ભર જો હું મળું તારી સાથ, શાંતિ મુજ દિલને વળે, જ્યારે આરાધું તને ઓ મુજનાથ, મળું જે મિત્રો મળે, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મુજ માટ મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું, સમજી શકું ના ઊંડો પ્યાર, જ્યાં લગા જગમાં છે બસ, જોઈ શકીશ હું તારો હર્ષ પાર, જ્યારે આવેશ તારી પાસ, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મોજ માટ મોજ સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન
આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
ગેતસેમાની વાડીમાં જૈતુન વૃક્ષો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જ્યારે યરૂસલેમ જાય છે ત્યારે તે તેના શિષ્યો સાથે જૈતુન પર્વત ઉપર ગેતસેમાની વાડીમાં પ્રાર્થના કરવા જાય છે. લૂક તેનો 22મા અધ્યાય 39-40 કલમમાં આપણે આ પ્રમાણે વાંચીએ છે કે, અને એમાં એવું લખવામાં આવ્યું છે, બહાર નીકળીને ઈશુ પોતાની રીત પ્રમાણે જૈતુન પહાડ પર ગયા અને શિષ્યોને પણ તેની પાછળ પાછળ ગયા. ઈશુ ગેતસેમાની વાડીમાં ઘણીવાર પ્રાર્થના કરતા હતા. જૈતુન પહાડ પર ગેતસેમાની વાડીમાં પ્રાર્થના કરવાની ઈશુની રીત હતી. વળી આપણે યોહાન તેનો 18મો અધ્યાય પહેલી અને બીજી કલમમાં પણ વાંચીએ છીએ, અને ત્યાં એવું લખવામાં આવ્યું છે, એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સહિત કિદ્રોન નાળાને પેલે પાર ગયા. ત્યાં એક વાડી હતી જેમાં પોતે તથા તેના શિષ્યો ગયા. હવે તેને પરસ્વાદિન કરનાર યહુદા પણ તે ઠેકાણું જાણતો હતો, કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણીવાર ત્યાં જતા હતા અને પ્રાર્થના કરતા હતા. તેઓ ગેતસેમાની વાડીમાં પ્રાર્થના કર્યા પછી તેઓ બેથાનિયામાં માર્થા અને મરિયમના ઘરે રાતવાસો કરતા હતા. ગેતસેમાની વાડીથી એકાદ માઇલ ઘર આવ્યું હતું. ગેતસેમાની વાડી એ તો કોઈ બગીચો નથી, પણ કુદરતી વાડી છે જેમાં જૈતુનના ઝાડ અને બીજા અનેક ઝાડ છે. પિકનિકની જગ્યા જેવી લાગે છે. બહુ જૂના 8 જૈતુનના ઝાડ હયાત છે. પહેલા વિશ્વયુદ્ધ પછી લગભગ 10 જૈતુનના ઝાડ હતા, પણ હજારો મુસાફરો યાદગીરીને માટે ડાળીઓ તોડી તોડીને લઈ જતા, એટલે 2 ઝાડ આજથી 71 વર્ષ પહેલા સુકાઈ ગયા. એમ માનવામાં આવતું હતું કે પ્રભુ ઈસુનો પરસેવો લોહી રૂપે પડ્યો તે આ 2માંથી 1 જેત વૃક્ષના નીચે પડ્યો હતો. ત્યાં એટલે કે આ 2 ઝાડ સુકાઈ ગયા હતા આજથી 70 કે 80 વર્ષ પહેલા. 1919 થી 1924માં એક મંદિર બાંધવામાં આવ્યું છે જેને ચર્ચ ઓફ ઓલ નેશન, સર્વ પ્રજાઓનું મંદિર એવું કહેવામાં આવે છે. આ મંદિર ફ્રાન્સિસ્કો સંપ્રદાયે બાંધ્યું હતું. એની અંદર દુનિયાની જુદી જુદી પ્રજાઓની ભાષામાં ઓ આકાશમાના બાપ એ પ્રાર્થના આરસામાં કોતરવામાં આવી છે. ભારતની સંસ્કૃત અને હિન્દી ભાષામાં પણ આ લખવામાં આવી છે. આ 10 ઝાડોના મૂળોમાંથી થોડા થોડા કાપીને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કાર્બન-14 દ્વારા એની પરીક્ષા કરતા 2300 વર્ષના અને કેટલાક 2200 વર્ષના જૂના ઝાડો એમ જાહેર થયા છે. એમાંથી 2 સુકાઈ ગયા એટલે 8 જૂના જૈતુન વૃક્ષ રહ્યા છે. આ ઝાડો નીચે પણ પ્રભુ ઈસુએ કોઈ કોઈ વાર પ્રાર્થના કરી હશે. એમ માનવામાં આવે છે કે ઈસવીસન 7મી સદીમાં આરોબોએ યરૂસલેમ જીતી લીધું હતું ત્યારે તેઓ પણ આ 10 ઝાડોને પવિત્ર માનતા હતા.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
વાદસ્તં પાસ રાખ મને પ્રિય પ્રભુ ઈસુ, જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે તારણ કરવા સૌનું થામની માય થામની માય હું હર ખાઉં સદા જાલક પ્રભુ બોલાવે મોત પાસ્વર્ગી દેશમાં હતો દ્રુજ તો થમની પાસ પ્રભુ મને માયો મુજ પર પ્રેમ
જાલક પ્રભુ
બોલાવે મોત પાર સ્વર્ગી દેશમાં. સંભળાવજે રોજ તેની છાયા તળે મને તું ચલાવજે. થાંભની માય થાંભની માય હું હરખાઉ સદા જ્યાં
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
હું રાજ્યો ગાવિત તમારા સુધી ગુજરાતીમાં દેવનું વચન પહોંચાડનાર સાંભળનાર દરેકનો ખ્રિસ્તમાં હૃદયપૂર્વક આવકાર કરું છું. દેવનો શબ્દ કેટલો સામર્થ્યવાન છે એ આપણે આજે જોઈએ. ઉત્પત્તિ તેનો પહેલો અધ્યાય અને 1-3 લખે છે, આદિએ દેવે આકાશ પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો હતો અને દેવે કહ્યું અજવાળું થાવો અને અજવાળું થયું. આજે આપણે એ શીખીએ કે દેવનો શબ્દ કેટલો સામર્થ્યવાન છે. અહીંયા સૌપ્રથમ દેવે આકાશ અને પૃથ્વીને શબ્દથી બનાવ્યા છે અને આ પૃથ્વી પર ખૂણા કોપરાઓને જવાન માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરે છે અને મનોરંજન તેઓ વ્યક્ત કરે છે. કઈ જગ્યાએ સમુદ્રમાં લોકો ફરવાને જાય છે, કઈ જગ્યા લોકો પહાડોને જવાને માટે જાય છે અને આ પૃથ્વી પર શ્રીમંત લોકોએ પૈસાના તાકાતથી કઈ ને કઈ મનોરંજનની વસ્તુઓ બનાવી છે. પણ આ સોગળું દેવના શબ્દથી ઉત્પન્ન થયેલી પૃથ્વીના ખૂના કપરાઓમાં જોવા મળે છે. જે દેવે શબ્દથી અજવાળું બનાવ્યું તે કેટલું મહાન છે. તેણે તેના શબ્દથી જંગલ પહાડ સમુદ્ર તથા તેઓમાંથી સગળી વસ્તુઓને ઉત્પન્ન કર્યા છે. આકાશમાંથી તારામંડળો તથા તેમાંથી સગળી જતીઓ દેવે શબ્દથી બનાવ્યા છે. દેવને જે યોગ્ય લાગે છે તે તેણે શબ્દથી ઉત્પન્ન કર્યું છે અને મનુષ્યએ પાપ કર્યા ત્યારે પણ દેવે શબ્દથી શ્રાપ આપ્યો કે મનુષ્ય આજે દેવના શબ્દને બદલી શકતો નથી અથવા તે હદને તે બદલી શકતો નથી, ટાળી શકતો નથી, તે હદને ઓળંગીને તે જઈ શકતો નથી. દેવનો શબ્દ છે કે મનુષ્યને માટીમાંથી લેવામાં આવ્યો છે અને તે આ માટીની અંદર પાછો જશે. આજે કેટલા લોકો જીવે છે અને મરણ પામે છે તે સોગળા તેઓ માટીની અંદર મળે છે. આ પરમેશ્વરનો શબ્દ છે, પરમેશ્વરનો સામર્થ્યવાન શબ્દ છે કે આજે આપણે પરમેશ્વરના શબ્દને ઓળંગીને જઈ શકતા નથી. તેના હદને આપણે બદલી શકતા નથી, કારણ કે પરમેશ્વરનો સામર્થ્યવાન શબ્દ છે. લોક તેનો 7:12-15 લખે છે, હવે શહેરની ભાગળ પાસે તે આવ્યો ત્યારે મોએલા માણસને લઈને તેઓ બહાર જતા હતા, અને તે એક વિધવાનો દીકરો હતો. ઈસુ તેઓના આગળ જઈને ટાટડીને અડક્યો, તે જુવાનને જીવતો કરવામાં આવ્યો. આ પ્રભુનો શબ્દ હતો, અને તેના શબ્દથી આંધળા પાંગળા લંગડા હાથ વળગેલા 10 કડિયાઓ પણ સાજા થયા હતા. આજે મનુષ્ય તરીકે તમે તથા હું આ કાર્ય કરી શકતા નથી, કારણ કે તેવું સામર્થ્ય તમારી તથા મારી પાસે નથી. દેવના શબ્દમાં મહાન સામર્થ્ય છે. તેના કહેવાથી મરેલા માણસો ઉઠાડવામાં આવે છે. જે મનુષ્ય એકવાર મરણ પામે છે તે હંમેશા માટે મરણ પામે છે. પણ અહીંયા આપણને એ જોવા મળે છે કે જે જુવાન મરી ચૂક્યો હતો તેનામાં પ્રાણ અને આત્મા નહીં હતો, પરંતુ ઈસુ ખ્રિસ્તના કહેવાથી, ઈસુ ખ્રિસ્તના એક સામર્થ્યથી આપણને એ જોવા મળે છે કે તેનો પ્રાણ અને આત્મા તેના શરીરની અંદર પાછો આવ્યો. દેવના સામર્થ્ય શબ્દથી તે જીવંત થાય છે. યોહાન તેનો 1:1-2 જોવા મળે છે, આદિએ શબ્દ હતો, અને શબ્દ દેવની સંગાતે હતો, અને શબ્દ દેવ હતો, તે જ આદિએ દેવની સંગાતે હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખવામાં આવે છે કે તે આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો. જૂના કરારમાં ભવિષ્યવાણી કરવામાં આવેલી છે, કુંવારીના પેટે એક દીકરો જન્મ લે છે અને તેના થકી પાપનું નિવારણ થશે. આ મહાન શબ્દ પૂરો કરવાને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ પૃથ્વી પર મનુષ્યમાં જન્મ લેવામાં આવ્યો. તેના પવિત્ર લહીથી આપણા પાપનો બોજ ઉપાડી લેવામાં આવ્યો. આજે આ પરમેશ્વરનો સામર્થ્ય હતો, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર તે સામર્થ્ય લઈને આવ્યો, અને ઘણા એવા લોકોને તે છુટકારો આપે છે. માંદગીમાંથી, બીમારીમાંથી પરમેશ્વર તેઓને મુક્ત કરે છે. આજે ખરેખર તેમની પાસે જે સામર્થ્ય છે એ મહાન છે. તેનો શબ્દ આજે મહાન છે. હિબ્રુઓનો પત્રો તેનો 4:12 લખે છે, કેમ કે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. આજે ખરેખર આજનું વચન ઈસુ ખ્રિસ્તના જીવનની અંદર હતો. તેનો શબ્દ જીવંત હતો, તેની પાસે સામર્થ્ય હતો, અને આજે તેના શબ્દ આપણને જોવા મળે છે કે બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ હતો. 10 કડીઓને સાજા કરવામાં આવ્યા, 12 વર્ષથી પીડાતી લહેવાવાળી સ્ત્રીને સાજા પણ કરવામાં આવ્યો. આજે પરમેશ્વર તેનું સામર્થ્ય પ્રગટ કરે છે. આજે આપણને બાઇબલ કહે છે કે ઘણા એવા મુશ્કેલીની અંદર પીડાતા, ભૂત વળગેલા ઘણા એવા લોકોને તે છુટકારો આપે છે. પરંતુ આજે આ સામર્થ્યવાન પ્રભુને આપણે જોવા માટે આપણે આપણા વિચારોને બદલીએ, આપણું જીવન બદલીએ. દેવના શબ્દમાં જીવ છે અને ભયંકર સામર્થ્ય છે, તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, અને સોગળું પારખનાર તથા વિંધનારો અને વિચારોને પારખનાર છે. અને દેવની આગળ આપણે કોઈ કાર્ય, ગુનો અથવા પાપને છુપાવી શકતા નથી. તે તમારા તથા મારા માર્ગનો માહિતગાર છે. આજે પરમેશ્વર આંખોથી નજરે જુએ છે. આ પૃથ્વીને તે નિહાળે છે. તેની હાજરી આ પૃથ્વી પર છે. સમુદ્રની પેલી પાર, જંગળ, પહાડ, તમે જે જગ્યા પર પરમેશ્વરને યાદ કરો ત્યાંથી તમને પ્રાર્થનાનો જવાબ મળે છે. આપણે મનુષ્યને અથવા પોતાનાને છેતરીએ પણ દેવને તથા આજે તેના કાર્યને આપણે આજે જોઈને છેતરી શકતા નથી, કારણ કે તેનો સામર્થ્યવાન શબ્દો આજે આપણને આ પૃથ્વી પર જોવા મળે છે. દેવના આગળ કઈ ગુપ્ત બાબત આપણે છુપાવી શકતા નથી. જીવ તથા આત્મા તથા મજાને તે જુદા પાડે છે. દેવનો શબ્દ એટલે સુધી વિનનારો છે, તે આપણા વિચારોને સુધા પારખે છે. આપણે જે પ્રાર્થનાની અંદર માગીએ છીએ, તે પ્રાર્થના આપણે શરૂઆત કરે તે પહેલાં પરમેશ્વર જાણે છે, સમજે છે અને આપણા વિચારોને તે પારખી જાય છે. એટલા માટે આપણે જ્યાં કહી પણ જઈએ ત્યાં પરમેશ્વર સામર્થ્યવાન છે, તેનો શબ્દ સામર્થ્યવાન છે એ યાદ રાખીએ. તમે પ્રાર્થનાની અંદર જે માગો છો તે તમને મળશે, પરંતુ બાઇબલ કહે છે તમે જે કંઈ માગો તે એક યોગ્ય બાબત હોવી જોઈએ. અને ખરેખર આપણે કઈ રીતે માગીએ છીએ તે પરમેશ્વર જાણે છે. આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે પરમેશ્વર સામર્થ્યવાન છે એ આપણે જાણીએ. પરમેશ્વર પવિત્ર છે એ આપણે આપણા મનની અંદર વિચાર લઈએ. પરમેશ્વર માણસ નથી, એટલા માટે આપણે તેને અયોગ્ય રીતે પ્રાર્થના કરીએ તેનો જવાબ આપણને મળશે. પરંતુ પરમેશ્વર પવિત્ર છે, આપણા શબ્દ સારા અને યથાયોગ્ય એવા હોવા જોઈએ. આજના વચન થકી પરમેશ્વર આપ સર્વને આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતાજી, અમે તમારી પાસે આવીએ છીએ. આજના આ પ્રસંગ બદલ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે પ્રભુ અમારા જીવનમાં તમે વચન પૂરું પાડ્યું. તમે સામર્થ્યવાન છે પ્રભુ, તમારા શબ્દ થકી સગળું થાય છે પ્રભુ. એટલા માટે પ્રભુ આજે અમને અમારા જીવનને બદલવા માટે મદદ કરો પ્રભુ. તમારી પવિત્ર હાજરી અમારી સંગાતે હંમેશા રહેશે. અને પ્રભુ અમે એ યાદ રાખીએ કે પ્રભુ તમે હંમેશા અમને તમારા માર્ગ પર ચાલવા માટે મદદ કરો છો. ન્યાયપણામાં જીવન જીવવા માટે અમને મદદ કરો પ્રભુ. આજ અમારી વિનંતી છે, પ્રાર્થના છે પ્રભુ તમારા પવિત્ર નામમાં માગીએ છીએ. આમેન.
વિશ્વાસ કરી તુજ મુખું શોધના ભંગે તાતમાં સાજો કરી તુજ કૃપાએ સગ્રાસ સુખ છારો જીવથી અધિક છે, તું જ જગમાં કોણ છે
સરનામો હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેસબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.